अस्तु प्रेमवती वृषांग जननम सन्नेकतीर्थाटनम दुष्कर्मोपशमं च साधुशरणं सद्धर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनम् सत्संगि सज्जीवनम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम् भुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः बोलो स्वामीनारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देवनी श्री नर नारायण देवनी श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देवनी श्री कष्टभंजन देवनी श्री पांसो परमहंसनी दिव्य मंदिर में बिराजता આપણ સૌને નિત્ય નવા શણગાર સજી અને પોતાની મૂર્તિનું અલૌકિક સુખ આપતા એવા લાડીલા ઘનશ્યામ મહારાજ આ અધિક માસ પંચરાત્રિ જ્ઞાન યજ્ઞના પ્રણેતા સાધુ હૃદય દયામૂર્તિ પૂજ્યપાદ વાલા ગુરુજી પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય વાલા સંતો પાર્ષદો આપ સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ સદગુરુ ગુણાતાન સ્વામીના જીવન પ્રસંગો આપણે સાંભળી રહ્યા છે. આજે ગુણાતાનંદ સ્વામીના છેલ્લા 5-7 વર્ષના પ્રસંગો બહુ ટૂંકમાં આપણે સાંભળવાના છે. આજે તારીખ 13/6/2018 બુધવાર અધિક જેઠવદ અમાસ અધિક મહિનાનો છેલ્લો દિવસ વાલા ભક્તો આપણે 5 રાત્રિથી સદગુરુ ગુણાતાનંદ સ્વામીના જીવન પ્રસંગો સાંભળી રહ્યા છીએ. આજે છેલ્લા 5-7 વર્ષમાં ગુણાતાનંદ સ્વામી પાસે જે કોઈ વ્યક્તિ આવે, કોઈને કાંઈક દેહનું દુઃખ હોય, કોઈકને કાંઈક અંતરનું દુઃખ હોય, એ સ્વામી પાસે બે હાથ જોડીને રજૂઆત કરે અને સ્વામી એ દુઃખને તુરત ટાળી દેતા હતા, એ બધી વાત આવશે. અને છેલ્લે ગુણાતાનંદ સ્વામી જૂનાગઢ મૂકી અને ગોંડલ જાય છે અને ગોંડલમાં ગુણાતાનંદ સ્વામી પંચભૌતિક દેહનો ત્યાગ કરે છે. વાલા ભક્તો, આજે સદગુરુ ગુણાતાનંદ સ્વામીના જે ધનુર્માસથી પ્રસંગો ચાલી આવતા હતા એ બધા આજે વાલા ભક્તો આપણે પૂર્ણ કરીશું. ગઈકાલે આપણે વાત સાંભળી હતી કે ગુણાતાનંદ સ્વામી પાસે જે કોઈ પણ આવે એ કુંભાર ભગતની પીડા પણ ટાળી છેલ્લે એ પ્રસંગ આપણે સાંભળ્યો. આજે સૌ પ્રથમ વાલા ભક્તો સદગુરુ ગુણાતાનંદ સ્વામી પાસે રઘુવીરજી મહારાજ અવારનવાર સમાગમ કરવા આવતા હતા, કથા વાર્તા સાંભળવા આવતા હતા. રઘુવીરજી મહારાજ અને ગુણાતન સ્વામી બંને સાથે છે અને બંને ભાયાવદરથી કંડોરણા થઈને લોધિકા દરબાર અભયસિંહને ત્યાં પધાર્યા છે. ત્યાંથી પછી બે દિવસ રોકાયા અને રાજકોટ આવ્યા છે. રાજકોટમાં 7 દિવસ રઘુવીરજી મહારાજ અને ગુણાતન સ્વામી સાથે રહ્યા છે અને ત્યાંથી જ્યારે રઘુવીરજી મહારાજને વડતાલ જવાનું થયું ત્યારે સ્વામી સંઘની સાથે આજી નદી સુધી વળાવવા આવ્યા છે. રઘુવીરજી મહારાજ, સંતો અને સંઘમાં પધારેલા બધા જ હરિભક્તો નદીમાં સ્નાન કરી અને મહારાજ શ્રીને વળાવે છે અને એ સમયે વડતાલ દેશના આદિ આચાર્ય ગુણાતાનંદ સ્વામી પાસે એમ વાત કરે છે કે હવે કદાચ આ લોકમાં જાજુ રહેવાય એવું લાગતું નથી. ગુણાતાનંદ સ્વામી હવે પાછા ભેળા મળીએ કે ન મળીએ એનું કાંઈ નક્કી નહીં, આ છેલ્લા જય સ્વામિનારાયણ અમે તમને કહ્યા. રઘુવીરજી મહારાજે ગુણાતાનંદ સ્વામી આવી વાત કરી અને સાથે સાથે એક ટકોર કરે છે. રઘુવીરજી મહારાજ સ્વામીને કહે છે, મારા લોકમાં મારા ગયા પછી લોકમાં તમે રહેજો વર્ષ 5, સત્સંગનું પોષણ કરી હું મુક્ષુને ન આવે આજ. રઘુવીરજી મહારાજ સ્વામીને કહે છે કે અમારે સ્વધામ ગયા પછી તમારે 5 વર્ષ રહેવું પડશે અને 5 વર્ષ રહી અને અનેક મુમુક્ષુ અને સત્સંગનું પોષણ કરજો. આવી ભલામણ કરે છે રઘુવીરજી મહારાજ અને સંતો હરિભક્તો ખૂબ ભાવ વિભોર થઈ ગયા છે મહારાજ શ્રીની આ વાત સાંભળીને. અને ગુણાતાનંદ સ્વામી મહારાજ શ્રીને બાથમાં લઈને ભેટે છે, નેત્રોમાંથી આંસુઓ વહે છે અને છેવટે રઘુવીરજી મહારાજને રાજકોટથી વિદાય આપી એટલે ભૂપગઢ થઈને હરિભક્તોની સાથે ભાલદેશ થઈને પછી વડતાલ પધારે છે. કહેવાય છે સંમત 1919 સાલ મહાસુદી બીજને દિવસે રઘુવીરજી મહારાજે દેહનો ત્યાગ કર્યો હતો અને જ્યારે ગુણાતાનંદ સ્વામીએ રાજકોટમાં રઘુવીરજી મહારાજને વિદાય આપી ત્યાર પછી ગુણાતાનંદ સ્વામી જૂનાગઢ જવા માટે નીકળ્યા છે. રસ્તામાં વાવડી ગુંદસરા વગેરે ગામમાં સુખ દેતા સ્વામી ગોંડલ પધાર્યા છે અને ગોંડલથી સ્વામીની સર્યા આવ્યા છે વીરપુર એ સીધો પાણી ગોતિયા એ મળે કોઈ મુમુક્ષુનું ઘર. વીરપુરમાં સ્વામી સંતો અને હરિભક્તોને લઈને આવ્યા અને સ્વામી કોઈ મુમુક્ષુનું ઘર ગોતે છે, કોઈક સીધું પાણી આપે એવા હોય તો ત્યાં જઈએ અને ઠાકોરજીનો થાળ કરીએ. અને વીરપુરના પાદરે જ ગુણાતાનંદ સ્વામીએ ત્યાં વિસામો કર્યો હતો અને સ્વામીની ઈચ્છા થઈ કે અહીંયા જો કોઈક સીધું પાણી દઈ જાય તો એ સારું, ઘર કદાચ મળે ના મળે. અને આમે ઘોડીને ચાર નાખવાની જરૂર હતી અને જ્યાં સ્વામી એ પાદરમાં બેઠા અને સંકલ્પ કરતા હતા ત્યાં એ જ સમયે વીરપુરના દેવાભાઈ લીલી ચાર લઈને ત્યાંથી નીકળ્યા અને સ્વામીને જોયા એટલે તરત જ ગુણાતાનંદ સ્વામીને જોઈને દંડવત કરી અને સ્વામી પાસે બેઠા એટલે સ્વામીએ એમને કહ્યું કે અમારે આ ઘોડાને ચાર નાખવાની જરૂર છે, આ ભારી જે તમારી પાસે છે અમને આપશો? દેવાભાઈ કહે, અરે સ્વામી, એ આપ જેવા સંતની ઘોડી માટે જો કામ આવે તો મારો દાખલો લેખે લાગી જાય. આટલી વાતથી સ્વામીની કૃપા દ્રષ્ટિ એ દેવાભાઈ ઉપર થઈ ગઈ. એક જ બાબતો, તમ જેવા સંતને અર્થે કામ આવે તો અમારો દાખલો લેખે લાગે, આટલા જ શબ્દ જ્યાં દેવાભાઈ બોલ્યા સ્વામીનું હૈયું આનંદિત થઈ ગયું અને સ્વામી કૃપા દ્રષ્ટિ કરી. અને કહેવાય છે સમય જતા એ દેવાભાઈ સાધુ થયા અને એમનું નામ ઈશ્વરચરણ દાસજી નામ પાડવામાં આવ્યું. એક ખાલી સેવાઓ, ખાલી સ્વામીની ઘોડી માટે લીલી ચાર આપી ને, એટલી વાતમાં એમનું હૈયું આખું પલટાઈ ગયું અને એ અંતે સાધુ થયા છે. સ્વામી વીરપુરમાં છે, રસોઈ કરવાનો બપોરનો ટાઈમ થયો અને વીરપુરના જલા ભગત, જે અત્યારે આપણે સૌ જાણીએ છીએ જલારામ બાપા તરીકે, એ બધું સદાવ્રત એમનું ચાલતું હતું ત્યાં. અને જલા ભગતને ત્યાં સંતો, એમને તો જીવથી વાલા હતા, એટલે જલા ભગતની ઈચ્છા થઈ જો સંતો બધાયરા છે એટલે શિરોપુરીની રસોઈ કરે અને જમે તો બહુ સારું. એટલે એ પ્રમાણે જલા ભગત પછી સીધું પાણી લઈ ગયા. અને ગુણાતાનંદ સ્વામી એમ કહે છે કે પાકા સીધા લઈ પહોંચ્યા સેવા ભાળી જલા ભગત, પાકું અમને પચે નહીં ડાળ રોટલા લેશું ફક્ત. સીધું લઈને પોગી ગયા, પણ ગુણાતાનંદ સ્વામી કહે છે કે હવે પાકા સીધા અમને ફાવતા નથી, અમે તો ડાળ રોટલા જમશું. સ્વામીએ વાત કરી અને એ પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી. સદાવ્રત ગુણાતાનંદ સ્વામી કહે છે તમે ચલાવો છો એમાં અનેક સાધુ સંતોના અભ્યાગતોના આશીર્વાદ તમને મળે છે. ત્યારે જલા ભગત કહે સદાવ્રત તો સ્વામી આપ જેવા મહાપુરુષોના કૃપાથી ચાલે છે. અને કેવી કૃપા જો, હજી ચાલે છે ને. અને સ્વામીએ કહ્યું કે જલા ભગતમાં ભગવાનની આજ્ઞાથી આ ઇન્દ્ર પણ વરસાદ જો વરસાવે છે એ પણ કેવું સદાવ્રત ચલાવે છે. અને જલા ભગત તમે જેમ અહીંયા ભોજનનું સદાવ્રત ચલાવ્યું છે ને વીરપુરમાં, એમ મોક્ષનું સદાવ્રત અમે જૂનાગઢમાં ચલાવ્યું છે. તમે અહીંયા અભ્યાગતોને ભોજન આપો છો અને અમે જૂનાગઢમાં બેસીને વાતો કરીને જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એની માટે એનું પોષણ અમે કરીએ છીએ. ગુણાતાનંદ સ્વામી આવી વાત કરી ત્યારે જલા ભગતે કહ્યું કે અમારા કરતા તમારું મોક્ષનું સદાવ્રત મોટું છે. એ ભોજન તો શરીરને પોષણ કરે પણ મોક્ષના સદાવ્રતમાં તો જીવનું પોષણ થાય. જલા ભગતે ગુણાતાનંદ સ્વામીને કીધું કે સ્વામી પધરામણી કરો. સ્વામી કે અમારે જેતપુર જવાની ઉતાવળ છે માટે આવી નહીં શકીએ, પણ તમે ભૂખ્યાને જમાડો છો એમ જાણી અમે ખૂબ રાજી થયા છીએ. અને સ્વામી એમ કહે છે કે શાસ્ત્રમાં અન્નદાનથી મોટું પુણ્ય થાય છે એવું સ્વામી કહે છે અને સ્વામી હૈયાથી આશીર્વાદ આપે છે. ભૂખ્યાને ભોજન મળે હે ઉઠે અંતરનો યોડકાર, સદાવ્રત સદા ચાલશે નહીં ખૂટે કદી કોઠાર. ગુણાતાનંદ સ્વામીના આશીર્વાદ મળી ગયા. ગુણાતાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે તમારા આ સદાવ્રતના કોઠારો ભગવાન અભરે ભરશે, કોઈ દી ખૂટશે નહીં. અને આજે જો કહેવાય છે ને ત્યાં દાનનું બોર્ડ હટાવી નાખ્યું છે, હવે અહીંયા જરૂર નથી. જરૂર કેમ નથી? આ બાપાએ આશીર્વાદ આપી દીધા ને એટલે રાજી થઈ ગયા સ્વામી અને વરદાન આપી. અને ત્યાંથી પછી જેતપુર ગયા, ત્યાંથી સાંકળી થઈ અને વડાલ પધાર્યા છે. વડાલ ગામમાં ગુણાતાનંદ સ્વામીએ નાનું એવું મંદિર તો બનાવ્યું હતું, પણ સત્સંગ થોડો ઓછો હતો એ ગામમાં, એટલે મંદિર વાળે એવું કોઈ પુરુષ ભક્તોમાં કોઈ હતું નહીં. એક ડોશીમાં હતા, એ મંદિરની સાફ સફાઈ કરતા હતા ખૂબ ભાવથી, પણ અવસ્થા થોડી મોટી થવા લાગી એટલે એમની આંખોમાં ઝાંખપ આવવા લાગી વધારે, એટલે દેખાતું બંધ થવા લાગ્યું, એટલે સેવા પણ બંધ થઈ ગઈ. અને ગુણાતાનંદ સ્વામીને આ વાત મળી. ગુણાતાનંદ સ્વામીએ ઘરી ભગતને કહ્યું કે તમે જઈને ડોશીને કહેજો કે તેઓ મંદિરની સેવા પહેલાની જેમ પાછી ચાલુ કરી દે. અમે મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ એમની આંખોમાં તેજ આપશે. અને કહેવાય છે સ્વામી જ્યાં આટલું બોલ્યા ત્યાં ઓલી ડોશી જીવે ત્યાં સુધી મોતી પરોવે એવી એમની આંખોમાં તેજ આવી ગયું હતું. પછી કહેવાય છે કે એ ડોશીમાં તો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ખૂબ ભાવથી મંદિરની સેવા કરતા હતા. આવી રીતે ગુણાતાનંદ સ્વામી હાલતા ને ચાલતા અનેકનો કષ્ટો હરતા હતા. કંઈક દુઃખ આવ્યું હોય આ લોકમાં અથવા તો પરલોકનું કંઈક કામ કરવાનું હોય તો એ ટૂંકમાં ગુણાતાનંદ સ્વામી કરી આપતા હતા. જૂનાગઢમાં ભીમો કડિયો કરીને એક હરિભક્ત હતા. ગુણાતાનંદ સ્વામીને જ્યારે જ્યારે જરૂર પડે, મંદિરમાં સેવાની જરૂર પડે ત્યારે દોડી દોડીને સેવા કરે. આપણે અહીંયા યુવાનો ઘણા દોડી દોડીને સેવા કરે ને, કેટલાકના નામ લઈએ, ઘણા યુવાનો એવા છે કે સંતોના વચન પડે એટલે ચાલવાનું પણ ભૂલાઈ જાય. ઓ આ દોડે એ પાક્કું જોયું છે. કેવી શ્રદ્ધા ભાવના. આ ભીમા ભગતને પણ એવું જ, દોડી દોડીને સેવા કરે. અને ગુણાતાનંદ સ્વામી એના પર અઢળક રાજી થઈ ગયા. ભીમા કડિયાનો વ્યવહાર થોડોક નબળો હતો, મહેનત મજૂરી કરી માંડ કંઈક ગુજરાન ચલાવે, એટલે એમના મનમાં એમ થયું જો સ્વામી રજા આપે ને તો પરદેશ જાઓ અને કંઈક બે પાંદડે થાવ. એટલે ભીમા કડિયાએ તો સ્વામી પાસે આવી અને સ્વામી પાસે આવ્યો અને વાત કરી વિશેષ, મહેનત મજૂરી કરવા મારે જવું છે પરદેશ. સ્વામી પાસે આવીને વાત કરી કે મહેનત મજૂરી કંઈક વિશેષ કરું, બે પાંદડે થાવ, તમે મને આજ્ઞા આપો તો હું વિદેશ જાઉં. ત્યારે સ્વામી કે ભીમા જો અહીંયા રહેવાથી તમારે માંડ પૂરું થતું હોય તો હવે તમે અમારી આજ્ઞા પાળો. સાંભળી સ્વામી બોલ્યા, હે કર મહેનત તું આય, પરદેશમાં પહોંચીને એ ધર્મ નિયમ ન પડાય. ગુણાતાનંદ સ્વામી કહે છે કામ કરો, હવે હું કહું એમ તમે રહો, વિદેશ જાશો તો ધર્મ નિયમ બરાબર રહેશે નહીં, માટે અહીંયા રહીને મહેનત કરો. એટલે ગુણાતાનંદ સ્વામીના વચન થયા અને વચનમાં વિશ્વાસ રાખી પરદેશ જવાનું બંધ રાખ્યું. ગુણાતાનંદ સ્વામી કહે તને મહારાજ અહીં રોટલા આપશે, તારે બધું થઈ રહેશે અહીંયા. એટલે ભીમાએ પછી કરાંચી જવાનું માંડી વાળ્યું અને એમના જે બધા કોડ હતા એ બધા અહીંયા ગુણાતાનંદ સ્વામીના આશીર્વાદથી જ ધીમે ધીમે પૂરા થવા લાગ્યા. કાંઈ મહેનત કરવાની જરૂર ન પડી. બોલ, ગુણાતાનંદ સ્વામી પાસે રહી અને ખૂબ સેવા કરતા અને સ્વામીનો રાજીપો મેળવતા. અને ગુણાતાનંદ સ્વામીએ કીધું એમ કે ભગવાનનો ભરોસો રાખી અને મહેનત કરી તો વ્યવહાર પણ ખૂબ સારો થયો ધીમે ધીમે. એટલે પછી ગુણાતાનંદ સ્વામી અવારનવાર ભીમા ભગતને પાસે બોલાવી અને સમાગમ કરાવતા હતા. અને સમાગમ કરીને ગુણાતાનંદ સ્વામી પાસે બેસીને વ્યવહાર ખૂબ સુધરવા લાગ્યો અને ખૂબ સુખ્યા થયા. એટલે ગુણાતાનંદ સ્વામી એક દિવસ ભીમા ભગતને કીધું, એક કામ કર ભીમા, તું હવે નવું મકાન બાંધ, અમે તારે ત્યાં પધરામણી કરીશું. હામે હાલીને સ્વામીએ કીધું, ઓ રાજી થઈને, કારણ કે સ્વામી એમ કહે છે કે અમારા શરીરનો હવે કોઈ ભરોસો નથી, માટે નવું મકાન બાંધો, અમે પધરામણી કરીએ, ઠાકોરજીને પધરામણી કરાવી અને ભીમા ભગતે નવા મકાનમાં સંતોને પધરાવ્યા અને રસોઈ તૈયાર કરાવડાવી અને ખૂબ સરસ મજાનો થાળ થયો અને સ્વામી આવી રીતે ભીમા ભગતને કૃતાર્થ કર્યા છે. ભીમા ભગત પણ સ્વામીને છેલ્લી એક પ્રાર્થના કરી કે સ્વામી તમે જેમ મને સુખ્યો કર્યો ને આલોકમાં, એવી રીતે જ સ્વામી તમે મારા જીવનું ધ્યાન રાખજો. ગુણાતાનંદ સ્વામી પાસે જે કોઈ પણ હરિભક્તો આવે, સ્વામી આ લોકનું અને પરલોકનું બંનેનું સુધારી દેતા હતા. વિક્રમ સંવત 1920 સાલ, સ્વામી સાખડાવદરની વીડીમાં ખડ વઢાવવાની સેવા કરાવી રહ્યા હતા અને સંતો ભક્તો પણ ત્યાં સેવા ખૂબ ભાવથી કરતા હતા. કથા વાર્તા પણ ગુણાતાનંદ સ્વામી સાથે સાથે કરતા અને એવા સમયમાં ઉના પાસેના ગરાળ ગામના ભૂધર શેઠ સમાગમ કરવા આવ્યા હતા જુનાગઢ. એમને સમાચાર મળ્યા કે સ્વામી તો જુનાગઢ નથી, સાખડાવદર છે, એટલે દોડીને ત્યાં પહોંચી ગયા અને સ્વામીને જોઈને બહુ રાજી થયા. સ્વામી કહે, શેઠ તમે અહીંયા કેવી રીતે રહેશો વાડીમાં, કારણ કે ત્યાં રહેવું બહુ કઠણ પડે, સુરજ દાદાનો ઉપરથી તાપ તપે, ત્યાં કઈ મકાન હોય નહીં, ટાઢું ખાવાનું હોય, કઈ ગરમ ગરમ ત્યાં આવે નહીં અને સુખા ઘાસ સાથે બથોડા લેવા પડે, ત્યાં તો સેવા બીજી કઈ. એટલે ભૂધર શેઠ તેમ છતાંય એક બે દિવસ રહ્યા અને આ બધી તકલીફ પડી, એટલે ભૂધર શેઠને ફાયવું નહીં, શેઠ ખરા ને, એટલે ઘરે જવાનો સંકલ્પ થયો. એટલે સ્વામીએ અંતર્યામીપણે જાણી ગયા અને સ્વામી કહે કે ભૂધર શેઠ કેમ થયું, નો ફાયવું? સ્વામી કે એક કામ કરો, તમારે ગરમ ગરમ ખાવાની ટેવ છે ને, લ્યો અમે તમને અહીંયા સગવડતા કરી આપીએ. તો ભૂધર શેઠ કે, સ્વામી અહીંયા કઈ રીતે થાય? ત્યારે સ્વામીએ કહ્યું, લ્યો અમે ગરમ રસોઈ કરતા તમને શીખવીએ. સ્વામીએ મંડાળો મંગાવી અને ચૂલો સળગાવ્યો અને ગુણાતાનંદ સ્વામીએ મોટો પડિયો બનાવ્યો, એ વાપર્યા ખાખરાના પાન, પાનનો પડિયો બનાવ્યો અને તેમાં ચોખા ઓરડાવ્યા, એમાં રંધાણા ભાતના ધાન. ગુણાતાનંદ સ્વામીએ ખાખરા ના પાન મંગાવ્યા અને મોટો એવો પડિયો બનાવ્યો અને તેમાં પાણી નાક ભરી મંગાળા ઉપર મૂક્યો અને પાણી ગરમ થયું એટલે ચોખા નાખી અને પડિયામાં ભાત રાંધ્યો ગુણાતાનંદ સ્વામીએ, અને એમાં પછી ગોળ નાખી ઠાકોરજીને ધરાવી અને શેઠને કીધું, લ્યો શેઠ તમે આ જમો. શેઠ તો રાજી થઈ ગયા, શું વાત છે, ગરમ ગરમ ખાવાનું જોતું તો વાડીમાં મળી ગયું, બાકી ત્યાં તો બધા જે સેવા કરતા હોય એને ટાઢું ભોજન હોય. ગુણાતાનંદ સ્વામીએ કીધું, હવે તો કાંઈ તકલીફ નથી ને? તો કે ના ના સ્વામી, સ્વામી પાસે હવે એ ભૂધર શેઠ રે અને આવી રીતે રોજ જે ભાત રાંધી અને ભૂધર શેઠ જમે. પછી એ ટેકનિક શીખવાડી દીધી હતી ભૂધર શેઠને, હવે તમારે રાંધવાના ભાત. અને એમ કરતા શેઠને ખૂબ આનંદ થયો અને સ્વામી પાસે ઘણા દિવસો રહ્યા અને પછી પોતાને ગામ ગયા. એટલે ઘેરે જઈને એમના ઘરવાળાને વાત કરી કે હું એક નવી ટેકનિક શીખીને આવ્યો છું, હા એ તનનો આવડે, મને આવડે. તો કે શું આવડે? તો શેઠ કે, ખાખરાના પાન મંગાવો હાલો, અને એમાં ભાત રાંધતા હું શીખ્યો છું. તો શેઠાણીને કાંઈ મનાણું નહીં, મનમાં એમ થયું કે આને શું થઈ ગયું, કાંઈ ખબર નહીં. એટલે શેઠે પછી પડીઓ બનાવી ચૂલા ઉપર જ્યાં મૂકવા ગયા અને ચૂલો ચાલુ કર્યો અને પાન હળગી ગયા, બધું પડ્યું હેઠું. ત્યારે શેઠને ખબર પડી આ તો ગુણાતાનંદ સ્વામીના પ્રતાપે ન્યા ભાત રંધાતા હતા અને સ્વામીના આશીર્વાદથી આ બધું કામ થયું. આવી રીતે ગુણાતાનંદ સ્વામી અવનવા પરચા પૂરી અને અનેક ભક્તોને પોતાની પાસે રાખી અને કથા વાર્તાનું સુખ અપાવતા હતા. મુખ્ય મુદ્દો એ જ હતો ગુણાતાનંદ સ્વામીનો. સમય જતા વાલા ભક્તો, જૂનાગઢમાં સંતોની સંખ્યા વધતી ગઈ અને સભામંડપ સાંકડો પડવા લાગ્યો અને સ્વામીએ નવી ધર્મશાળા બાંધવાનો સંકલ્પ કર્યો અને વિક્રમ સંવત 1920ના ભાદરવામાં જૂની ધર્મશાળા પાડી અને નવી બાંધવાનો આરંભ કર્યો. ઘણા નાગર બ્રાહ્મણોએ અવરોધ ઊભો કર્યો, કારણ કે ધર્મશાળાના પાયા પૂરા પાડવામાં સંતો પાર્ષદો કાળવામાંથી પથ્થરો બધા લાવતા હતા એટલે નાગર બ્રાહ્મણો દ્વેષી હતા. એમણે અમલદારોએ નવાબને જઈને ફરિયાદ કરી કે કાળવાના પથ્થર રાજની મિલકત છે અને તે આ સ્વામિનારાયણના સાધુ બધા પરવાનગી વગર બધા લઈ જાય છે અને વાપરે છે. એટલે નવાબે પછી સ્વામીને દરબારમાં બોલાવ્યા, સ્વામીને કુર્નિશ બજાવી વંદન કર્યા અને નવાબે અમલદારોને બોલવા માટે કહ્યું કે બોલો હવે શું ફરિયાદ છે. ત્યારે અમલદારોએ કીધું કે આ સાધુ પરવાનગી વિના રાજની મિલકત વાપરે છે. ત્યારે સ્વામીએ કહ્યું કે અમે તો ખાલી પથ્થર લીધા છે અને જો પથ્થરનો જ પ્રશ્ન હોય તમારે તો અમે પથ્થર પાછા આપી દઈએ. ત્યારે એમાંથી એક નાગર અમલદાર જે હતો એ બોલ્યો કે તમે પથ્થર તો ચણી દીધા છે તો પાછા ક્યાંથી આપશો. ત્યારે ગુણાતાનંદ સ્વામી કે કહ્યું કે તમારે તો પથ્થરથી જ મતલબ છે ને, હા બીજું જ કાંઈ નથી જોતું ને, તો અમે તમને પથ્થર આપી દઈશું. નવાબ કે અમલદારને કે આ સંતો આકાશમાંથી પણ પથ્થર ઉતારે એવા છે, આ બહુ ફરિયાદ બહુ કમ્પ્લેન્ટ લાવી નહીં આમની. નવાબે અમલદારને કહ્યું કે બને ત્યાં સુધી છે ને રાજ્યથી મદદ થાય ને તો મદદ કરવી, પણ વિઘ્ન કોઈ પ્રકારે કરાય નહીં. આવી રીતે વાત કરી અને કહેવાય છે સમય જતા ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને કાળવામાં પૂર આવ્યું અને હજારો પથ્થર તણાઈને ત્યાં આવ્યા. એટલે સ્વામીએ નવાબને પાછું કેવડાવ્યું કે લ્યો અમે આ પથ્થર પાછા તમને પોગાડી દીધા. અને નવાબ સાહેબે પછી ઓલા અમલદારને બોલાવ્યા કે અહીંયા આવો, કે જો નહોતું કીધું કે આ સાધુ તો આકાશમાંથી પણ પથ્થર આપે એમ છે, માટે પથરા તો તમને મળી ગયા, હવે બીજી વાર કોઈ દી આવી ફરિયાદ લાવતા નહીં સ્વામીની. આવી રીતે ગુણાતાનંદ સ્વામી અનેક પરચા પૂરતા. જામનગરના ભાણાભાઈ કડિયા હતા ગુણાતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય અને એમને બે પુત્ર હતા. જૂનાગઢમાં નવી ધર્મશાળાનું બાંધકામ ચાલુ હતું એ અરસાની આ વાત છે. એટલે ભાણાભાઈ પોતાના પુત્ર જીવાને લઈને જૂનાગઢ દર્શન માટે આવ્યા. ભાણાભાઈને સ્વામીની સેવા સ્વામીએ કીધું કે તમે અહીંયા સેવા કરવા રોકાવ. એટલે ભાણાભાઈએ હા પાડી અને એમના દીકરાની સાથે ભાણાભાઈ રોકાણા છે. 2 મહિના જેવી સેવા કરી અને પછી ભાણાભાઈના ઘરવાળા અક્ષરવાસી થયા હતા. એટલે ભાણાભાઈ સ્વામી પાસે આવ્યા અને રજા લેવા માટે પધાર્યા. સ્વામીએ કીધું કે ભાણાભાઈ તમે રોકાવ અહીંયા, અને પછી એમના જે દીકરા હતા એમને ઘરે મોકલા કે તમે જાઓ. એમના પિતાજીને કીધું તમે અહીંયા રોકાવ. એટલે એમનો દીકરો જે હતો જીવો એ જામનગર જવા માટે નીકળ્યો. ત્યાં ગુણાતાનંદ સ્વામી એમને કીધું કે જીવા થોડી વાર ઊભો રહે. ખૂબ સારી સેવા કરી એટલે ગુણાતાનંદ સ્વામી રાજી થયા. એટલે રસોડામાંથી પૂરી મંગાવી અને જીવાને કીધું, ખોબો ભરીને પૂરી આપી અને કીધું કે લે આ તારી પછેડીના છેડે બાંધી દે અને ગાંઠ ખોલતો નહીં, ભૂખ લાગે ત્યારે કાઢી કાઢીને કે ખાજે. એટલે સ્વામીએ એમને પૂરી આપી અને કહેવાય છે જ્યાં સુધી જામનગર ન આવ્યું ત્યાં સુધી એ જીવન જ્યારે ભૂખ લાગી ત્યારે એમાંથી પૂરી કાઢીને ખાય, પૂરી કાઢીને ખાય, ખૂટે જ નહીં. અને જીવાને પણ સંકલ્પ થયો કે હું જો પરદેશ જાઉં ને તો કંઈક બે પાંદડે થાવ, એમને પણ મનમાં એવો સંકલ્પ થયો. એટલે સમય જતાં એમણે પણ સ્વામી પાસે પૂછાવડાવ્યું. એ પહેલાં જ સ્વામીએ અંતર્યામી પણ એમને કહી દીધું હતું કે પરદેશ જવાના મનસુબા કરતા નહીં. આવી રીતે એમના સંકલ્પને પણ જાણી અને એમના પણ મનસુબા ટાળ્યા. અને પછી ભાણાભાઈને ત્યાં જૂનાગઢમાં ખૂબ સારી રીતે સેવા કરતા હતા, પણ ભાણાભાઈના અંતરમાં બીજું ઘર કરવાનો સંકલ્પ થતો હતો. અને સ્વામી પાસે આવ્યા અને સ્વામીને હૈયાની વાત કરી અને સાંભળી સ્વામી બોલ્યા, તમે સાંભળો ભાણાભાઈ, એ વૃદ્ધપણાના ઉંમરે ઊભા આ જન્મ હવે છેલ્લો કરાય, બીજું કાંઈ હવે કરાય નહીં, આ છેલ્લો જન્મ કરી અને ભગવાનના ધામમાં પોગી જવાય. ગુણાતાનંદ સ્વામી આવી વાત કરી ત્યારે ભાણાભાઈ એટલું જ કીધું કે સ્વામી તમે આજ્ઞા કરો છો તો વાંધો નહીં, પણ મારા હૈયામાં જે સંકલ્પ થાય છે તમે કૃપા કરી મારા મનના ઘાટ બધા બંધ કરી દો. અને સ્વામીએ કૃપા કરી. કૃપા થઈ આ સંતની પછી લીધી વાસનાએ વિદાય, અંતર થઈ ગયું જળું એ ઘાટ હૈયે કદી ન થાય. સ્વામીએ કૃપા દ્રષ્ટિ કરી અને કૃપા દ્રષ્ટિથી એના હૃદયમાંથી બધી વાસનાના સંકલ્પ જે કાંઈ પણ હતા એ બધા જ ટળી ગયા. અને ભાણાભાઈ ખૂબ ભાવથી પછી એ જૂનાગઢ મંદિરમાં રહી અને સેવા કરતા હતા. અને સેવા જ્યારે પૂરી થઈ ત્યારે જામનગર પાછા પધાર્યા અને તેમના દીકરા પણ એમની છેલ્લી અવસ્થામાં પણ ખૂબ સારી સેવા ચાકરી કરતા. અને અંત સમય જ્યારે આવ્યો ત્યારે કહી ગયા છે ઈશ, તૈયાર રહેજો, ત્રીજે દિને હું આવીને લઈ જઈશ. મહારાજે દર્શન દીધા અને ભાણાભાઈને એમ કીધું કે ત્રણ દિવસ પછી હું તમને લઈ જઈશ, માટે તૈયાર રહેજો. અને ત્રણ દિવસ પછી ગુણાતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને સાથે લઈ અને સ્વામિનારાયણ ભગવાન આ ભાણાભાઈને ધામમાં તેડી ગયા. માત્ર ને માત્ર બે મહિનાની સેવાઓ. આપણે આ પ્રસંગમાં ભાણાભાઈ ત્યાં બે મહિના જૂનાગઢ રોકાણા મહિમાથી સેવા કરી અને એના બદલામાં ગુણાતાનંદ સ્વામી નિર્વાસની કરીને એને અક્ષરધામમાં પોગાડી દીધા. વાલા ભક્તો, હું તમે સત્સંગની કેટલી સેવા કરીએ છીએ પણ સેવા સેવામાં ઘણો ફેર છે. સંતના વચનમાં રહી અને આપણા માટે વાલા ભક્તો એક વસ્તુ બહુ ધ્યાન રાખવાની જરૂર છે, જ્યારે કોઈક સંતો આપણને કંઈક સેવા સોંપે, કંઈક જવાબદારી સોંપે ને, ખૂબ ભાવથી આપણે સેવા કરીએ ની ના નહીં, પણ વાલા ભક્તો સેવા કરતા કરતા જો અનુસંધાન નહીં રાખીએ ને આપણે, તો આપણા માટે એ સેવા એ ક્રિયારૂપ ક્યારે થઈ જશે એની આપણને ખબર નહીં પડે. અને જ્યારે એ ક્રિયારૂપ થઈ જશે ત્યારે આપણા માટે ભગવાન અને સંતો ગૌણ થઈ જશે અને એ ક્રિયા જ પ્રધાન થશે અને પછી જેવો રાજીપો જોઈએ એવો મળશે નહીં. માટે જે કાંઈ પણ થાય સરખું ન થાય, આપણે તો મુખ્ય ભગવાન અને સંતના વચન જીવનમાં દ્રઢપણે રાખવા, એને ગૌણ ક્યારેય થવા ન દેવા, તો આવી રીતે ટૂંકમાં કામ થઈ જશે. બાકી તો વર્ષોથી સેવા કરીએ અને જો અનુસંધાન ન રાખીએ તો મનધારી સેવા કરતા કરતા આપણા કેટલાક સ્વભાવ વધી જાય એનું કાંઈ નક્કી નહીં. આવી રીતે કેટલાય હરિભક્તો જૂનાગઢ આવી અને સેવા કરતા. ગુણાતાનંદ સ્વામી એમના દેહના રોગ હોય કે અંતરના રોગ હોય એ બંને રોગને ટાળી દેતા હતા. ધર્મશાળાના નિર્માણમાં સંતો અને પાર્ષદો સ્વયં પોતે પણ ખૂબ પરિશ્રમ કરતા હતા. એ બધા કડિયા સુતાર લુહાર એ બધા જ આવી અને ગુણાત્યાનંદ સ્વામીનો રાજીપો લેવા માટે ખૂબ ભાવથી સેવા કરતા. ચૂનો પડાવવો હોય, ચૂનો પીસવો હોય, એ બધું અઘરું કામ ખુદ સંતો અને પાર્ષદો હરિભક્તો ખૂબ ભાવથી સેવા કરતા હતા. અને એ સેવામાં એ વખતે સેવા ચાલતી હતી અને એ અરસામાં નારાયણભાઈ આહિર સ્વામીના દર્શને આવ્યા અને નારાયણભાઈ આહિરને કીડિયારાનો અસાધ્ય રોગ થયો હતો. એ સમયમાં એ રોગ ખૂબ ભયાનક હતો, જેમ ઉદય લાગી જાય અને પછી બધું ખલાસ થઈ જાય, કાંઈ કામમાં ન આવે એવી રીતે શરીરમાં જ્યારે કીડિયારાનો રોગ થાય ને ત્યારે એ અંગ કપાવવું જ પડે. પછી નારાયણભાઈને એ રોગ થયો અને સ્વામી પાસે આવી બે હાથ જોડી અને સ્વામીને વિનંતી કરે છે. અને સ્વામીએ ત્યારે વિનંતી સાંભળી, સ્વામીએ વૈદ્ય બતાવ્યા પણ કાટી ન ફાવી કાય, એ દવા કરાવી ઘણી બધી પણ ફેર ન પડે જરાય. સ્વામી પાસે જે સંતો હતા એ પણ વૈદુ જાણતા હતા, બ્રહ્મચારી હરિદર્શાનંદ સ્વામી કરીને હતા અને એક સાધુ દ્વારકાદાસ નામે હતા, એ બંને વૈદ્યુ જાણતા. ખૂબ દવા કરાવી, 15 દિવસ દવા કરાવી તો પણ સારું ન થયું. અને પછી ગુણાતાનંદ સ્વામી બોલ્યા, હો પછી સ્વામી બોલ્યા, એ તમારું વૈદ્યુ કરાવીએ, એ પડો આ આરા માહી તમ પાસે ચૂનો ફેરાવીએ. લ્યો, રોગ થયો તો એમને કીડિયારાનો પગમાં. ગુણાતાનંદ સ્વામી કે હવે મારી પાસે એની દવા છે, મારી દવા કામ આવશે. આ બધા વૈદ્યુ જે દવા કી દીધી એ 15 દિવસ તમે લીધી પણ કાંઈ ફેર નો પડ્યો, હવે હું કહું એમ કરો. એટલે ગુણાતાનંદ સ્વામીએ પછી એમને કીધું કે આરામાં પડો અને ચૂનો ફેરવો, તે રોગ સાથે પગ મૂકવો એટલે તો અગ્નિમાં પગ મૂકવા જેવી વાત હતી. કારણ કે એક તો રોગ પીડા થાય, એમાંય ચૂનો ગરમ કેટલો, એટલે બહુ પીડા થાય એમ હતું. પણ તેમ છતાંય સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી એ સેવા કરવા લાગ્યા અને સેવા કરતા રોગ વકર્યો, અત્યંત પીડા થઈ, અસહ્ય પીડા થઈ. એટલે નારાયણભાઈએ સ્વામીને કીધું કે સ્વામી કાંઈક દયા કરો, કાંઈક કૃપા કરો, હવે આ સહન નથી થતું. એટલે સ્વામી મંદ મંદ હસતા હસતા કે કાંઈ ચિંતા કરશો નહીં, આ મહારાજ બધું મટાડી દેશે. અને પછી ગુણાતાનંદ સ્વામીએ દવા કરી, ભેંસનું છાણ મંગાવ્યું એમાં ભેળવ્યું છે લૂણ. ભેંસ આ સ્વામીની દવા, હેજી ભેંસનું છાણ મંગાવ્યું એમાં ભેળવ્યું છે લૂણ. પાટા બંધાવજો પછી રાખજો દિવસ ત્રણ,
પાટા બાંધજો પછી રાખજો દિન ત્રણ.
સ્વામીએ કીધું કે આ ભેંસનું છાણ મંગાવી એમાં મીઠું નાખ્યું, પાણી નાખી ગરમ કર્યું અને પછી નારાયણભાઈના પગ ઉપર એ ચોપડી અને પાટો બંધાયો અને કીધું કે 3 દિવસ તમે આ પાટો રાખો, ચોથે દિવસે ખોલજો, એ પેલા ખોલતા નહીં. નારાયણભાઈ એવી રીતે કર્યું.
ત્રીજે દિને પાટો ખોલ્યો, ન હતું રોગનું નિશાન. ત્રીજે દિને પાટો ખોલ્યો, ન હતું રોગનું નિશાન. સંત વચને જીવન જીવે મુક્ત બને મહાન, સંત વચન જીવન જીવે તે મુક્ત બને જી સંત વચને જીવન જીવે તે મુક્ત બને મહાન
ચોથા દિવસે રોગનો નામો નિશાન નહોતો પાટો ખોલ્યો એટલે સ્વામીનો આવો અલૌકિક પ્રતાપ. આ જ રીતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ મેંગણી દરબાર માનસીજીનો કીડિયારાનો રોગ પીપળની છાળ બાંધીને મટાડેલો હતો. આ સેમ આવી જ રીતે પણ દવા જુદી, તો એ રોગ મટી ગયો. જુઓ આ મહાપુરુષોની વાત કેવી અલૌકિક છે. રોગ તો મટાડ્યા પણ ગુણાતાનંદ સ્વામી એક પ્રસંગ હવે આવે છે કે જગરૂપ બારોટના દીકરાને જીવતો કર્યો. સ્વામી વડતાલ સમયમાં જતા હતા અને જૂનાગઢથી પાછા જવાની જ્યારે તૈયારી કરતા હતા અને સિંજીવાડાના જગરૂપ બારોટ સ્વામીના દર્શને આવ્યા અને સ્વામી તેના ઉપર બહુ રાજી. એટલે સ્વામી કહે કે તમારો કેટલા દિવસથી સંકલ્પ છે કે અમે સિંજીવાડા આવી અને રોકાઈએ અને દેવનો થાળ થાય, એવો તમારો સંકલ્પ છે, તો આ વખતે અમે રોકાશું ને તમારો સંકલ્પ પૂરો કરશું. અને જગરૂપને તો અત્યંત આનંદ થઈ ગયો. એ અગાઉથી સિંજીવાડા પોગી અને બધી તૈયારી કરવા લાગ્યા અને સ્વામી પછી મેળા વગેરે ગામમાં થતા સિંજીવાડા પધાર્યા છે અને સ્વામીના આવવાથી હરિભક્તોને ખૂબ આનંદ થયો છે. પણ એ જ સમયે એક બીના બની છે અને રાત્રે જગરૂપ બારોટના યુવાન એકના એક દીકરા હતા પ્રભુદાસ કરીને, એમણે દેહ મૂકી દીધો. એટલે આખું એ કુટુંબ શોકમગ્ન થઈ ગયું અને જગરૂપ બારોટને તો બે વાતે દુઃખ હતું. એક તો દીકરો ધામમાં ગયો અને બીજી બાબત એ હતી કે એના લીધે આ સૂતક આવ્યું એટલે સંતોને જમાડવાનો અવસર પણ હાથમાંથી ગયો. વહેલી સવારે સ્વામી પાસે આવી અને રડવા લાગ્યા. સ્વામીને વાત કરી એટલે સ્વામી કહે, એમ અચાનક સાજો સારો છોકરો થોડો કાંઈ ગુજરી જાય, એમ કોઈ દેહ ન મૂકી દે, હાલ હું જોવા આવું છું. સ્વામી ઘેરે પધાર્યા અને પૃથ્વી ઉપર મૃત શરીર સુવાડેલું હતું. સ્વામીએ ઉપરથી ચાદર એક બાજુ કરી અને કાનમાં 5 વાર સ્વામિનારાયણ 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 5 વાર મહામંત્ર બોલ્યા અને બોલતાની સાથે જ પ્રભુદાસ આળસ મરડીને બેઠા થયા અને જગરૂપ બારોટ સ્વામીના પગ પગડી અને 14 આંસુથી રડવા લાગ્યા અને કહે છે કે આખું ઘર સાક્ષી છે, આના ખોળિયામાં જીવ નહોતો સ્વામી, તમે આના ખોળિયામાં જીવ મૂક્યો છે. સ્વામીએ પ્રભુદાસને માથે હાથ મૂક્યો છે અને આજુબાજુ જેટલા હરિભક્તો હતા એ બધા ખૂબ આનંદમાં આવી ગયા. વાલા ભક્તો, સ્વામીને માટે તો આ બધી રમત વાત હતી. કેટલા પરચા સ્વામી, એ છેલ્લે 2-5 વર્ષની જ આ બધી વાતો છે. સમય બહુ ઓછો છે એટલે વારે વારે આમ થશે એવું, પણ અનેક પરચા સ્વામીએ પૂર્યા છે. અને જ્યારે જ્યારે વડતાલ પધારે ત્યારે ઘણીવાર અવધ પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ ઉત્સવ સમયમાં આવતા અને ત્યારે ગુણાતાનંદ સ્વામી વિનંતી કરતા અને સ્વામીને કહે કે તમે અમદાવાદ પધારો. અને એક વખત સ્વામી અમદાવાદ પધાર્યા હતા અને એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજને મનમાં એમ થયું કે જૂનાગઢથી સંતો વધારા છે અને વડતાલથી ભગવત પ્રસાદજી મહારાજ પણ ત્યારે ત્યાં હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજની થોડી ઉંમર મોટી થઈ હતી એટલે થોડો મંદવાડ હતો, એટલે ભગવત પ્રસાદજી મહારાજે એમની માટે રસોઈ તૈયાર કરી અને એમને સાજા કર્યા. અને ત્યાર પછી અયોધ્યા પ્રસાદજી મહારાજના મનમાં એમ થયું કે આ જૂનાગઢના જોગી અહીંયા આવ્યા છે તો હાલો એમને જમાડીએ. એટલે સ્વયં અયોધ્યા પ્રસાદજી મહારાજ સ્નાન કરી, અબોટિયું પહેરી અને મહારાજને સંભાળીને પોતાની જાતે રસોઈ કરવા તૈયાર થયા સ્વામીને જમાડવા માટે. મોટા મોટા સદગુરુ અને ગાદીવાળાને મેળે જમવા નોતરા પંક્તિ થઈ અને ખૂબ ભાવ અયોધ્યા પ્રસાદજી મહારાજનો, એટલે સંતોની માટે ચાંદીના મોટા ખૂમચા આવે એ ત્યાં મૂક્યા અને મહારાજ શ્રી ખૂબ ભાવ વિભોર થઈ અને ચાંદીના વાસણ ત્યાં મૂક્યા હતા અને સંતોને બોલાવ્યા અને સંતો પધારી અને જ્યાં જોયું કે ચાંદીના વાસણ મૂક્યા છે એટલે ગુણાતાનંદ સ્વામીથી રહેવાનું નહીં. મહારાજશ્રીને કહે કે અમારાથી આમાં નહીં જમાય, કારણ કે તમારા બાપાએ અમને જમવાની આજ્ઞા કાષ્ટના પાત્રમાં કરી છે, અમે ચાંદીના વાસણમાં જમવાની આજ્ઞા નથી થઈ એટલે અમે નહીં જમશું. મહારાજશ્રીને થયું અમારે ગ્રહસ્થોને આવો અવસર ક્યાંથી મળે. મહારાજશ્રી થોડુંક હવે આમ કહે છે સ્વામીને કે સ્વામી, હું અમદાવાદનો ગાદીનો આચાર્ય તમને કહું છું કે તમે જમો તમને બાજ નહીં આવે, અને આમે આવે એમ નહોતું, પણ તેમ છતાંય સ્વામી ભગવાનની આજ્ઞામાં ભગવાનના વચનમાં કેટલા દ્રઢપણે એ રહેતા હતા એ આ પ્રસંગમાંથી આપણને ખ્યાલ આવે છે. ત્યારે સ્વામી કહે, બાપજી અમારે તમારી આજ્ઞા માનવી કે તમારા પિતાજીની, ભગવાન આજ્ઞા કરી ગયા એમની આજ્ઞા માનવી કે તમારી આજ્ઞા માનવી. ત્યારે મહારાજશ્રીના અંતરમાં થોડી મૂંઝવણ થઈ એટલે ગુણાતાનંદ સ્વામીએ મૂંઝવણ પારખી ગયા અને ત્યારે સ્વામીએ કહ્યું કે લ્યો મહારાજશ્રી, અમે એક વચલો માર્ગ કાઢીએ, હા તમને દુઃખ ન લાગે અને અમારી ભગવાને જે અમને આજ્ઞા કરી છે એ પણ ભંગ ન થાય. અને બધાને એમ થયું કે સ્વામી કરશે હું, હવે વચલો રસ્તો કઈ રીતે કાઢશે. ગુણાતાનંદ સ્વામીએ સંતોને આજ્ઞા કરી કે જાઓ તમે પત્તર લેતા આવો, અને બધા પત્તર આ ચાંદીના ખુમજાની ઉપર મૂક્યા અને સ્વામીએ કીધું લ્યો હવે મહારાજશ્રી તમે હવે પીરશો, હે તમારું એ રહ્યું અને તમારા બાપાનું એ રહ્યું. એમ આવી રીતે સ્વામીએ વચલો રસ્તો કાઢ્યો. વાલા ભક્તો, ગુણાતાનંદ સ્વામી છેલ્લા શ્વાસ સુધી, આગળ પણ એક બીજો એવો પ્રસંગ છે કે ભગવાનની જે મર્યાદા છે એ જે સંતોના નિયમ છે એ ક્યારેય પણ ગમે એટલી સામર્થ્ય હતી તેમ છતાંય એ નિયમમાંથી ભંગ થવા દીધા નથી. ઓ ગુણાતાનંદ સ્વામી છેલ્લે છેલ્લે અમરેલીનું કામ ચાલે, મંદિરનું કામ ચાલી રહ્યું હતું અને એ વખતે વાલા ભક્તો સલડીના વેલો દેસાઈ પોતાના દીકરા લાધાને લઈને ત્યાં આવ્યા અને એમણે સ્વામીને કહ્યું કે આમને એકાત્રા એકાત્રા તાવ આવે છે એમના દીકરાને, એટલે સ્વામીની પાસે વાત કરી. ગુણાતાનંદ સ્વામીએ એ વખતે પણ પેલા સ્વામી હતા ને હરિદર્શાનંદ બ્રહ્મચારી, એમને વાત કરી કે લ્યો તમે આમને ક્યાંક દવા કરો. ત્યારે એ પછી ક્યાંક ડિટેલમાં બધી વાત કરવા લાગ્યા ગુણાતાનંદ સ્વામી કે તમે રહેવા દો. ગુણાતાનંદ સ્વામી કે એક કામ કરો, હું કહું એમ કરો તમે. તાવ આવતો તો અને સ્વામીએ કીધું કે જાઓ આને રોજ સાકરનું પાણી પાજો, લ્યો આ ખાંડનું પાણી પાજો, મહારાજ તાવ ઉતારી દેશે. આ દવા કેટલી સારી, નહીં તાવ આવે અને ખાંડનું પાણી પીવું, અત્યારે ન પીતા હો. આ તો સ્વામીના વચન એ કામ થતું હતું. આ તમને કોઈ કેવા સંત વચન કરે, કોઈ આજ્ઞા કરે જ કરજો, એની ના નહીં. આ પાછો વિશ્વાસ હોવો પડ્યો. પાછો એક બાજુ તમે પાણી પીવો અને પાછું એમ થાય કે ભાઈ ગળું પકડાઈ જાય તો શું કરશું, તો એ કામ એ પકડાય જ પછી ગળું. વિશ્વાસ જો એ વચનમાં, સ્વામીના વચને સાકરનું પાણી પાયું એટલે પછી એમનો તાવ ઉતરી ગયો અને સ્વામી તો પછી આટલું કહી અને મંદિરમાં બધું કામ ચાલુ હતું અને હનુમાનજી ને ગણપતિજી ક્યાં પધરાવવા એ બધી ભલામણ બાલમુકુંદાસજી સ્વામીને કરતા હતા, કારણ કે સ્વામીને ઉત્સવ સમયમાં જવાનું હતું જૂનાગઢ, એટલે એ અમરેલીનું કામ બાલમુકુંદાસજી સ્વામીને સોંપ્યું. પણ એ જાતા પહેલા એ જ્યાં મંદિરની બાજુમાં ક્યાંક કૂવો છે, ગુણાતાનંદ સ્વામી એ કૂવા પાસે હતા, કૂવો ગાળતા હતા અને એ સમયે એક પ્રસંગ એવો બન્યો હતો કે બાજુમાં એક મરાઠાનું ઘર હતું, એન મરાઠો એ શક્તિપંથી હતો એટલે એ અમરેલીના સુબાને ફરિયાદ કરી કે ભાઈ બાજુમાં મંદિર થાય છે એટલે મારી જમીન દબાય છે. અને ફરિયાદ સાંભળીને સુબા સાહેબ જાત તપાસ માટે ત્યાં આવ્યા. એમણે સાધુઓને પૂછ્યું કે આ મંદિરના મહંત કોણ છે, મારે મહંતને મળવું છે. અને ત્યારે સ્વામી ત્યાં હાજર હતા અને સ્વામી પોતે કૂવો ગળાવતા હતા, હારે સેવા કરતા હતા. અને એ જોઈને એ સુબા તો આભો બની ગયા. સુબા સાહેબ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે ભાઈ આ ફરિયાદ કરે છે કે એની જમીન અહીંયા દબાય છે, તો કેટલી જમીન દબાય છે એવું એને પૂછ્યું. તેણે કીધું એક વેંત ખાલી દબાય છે. એટલે સુબા સાહેબ પછી એ મરાઠાને એમ કહે છે કે આટલી ખાલી જમીન તારી દબાય છે અને તું આ ફરિયાદ કરવા આવ્યો છો. ત્યારે સ્વામીએ એમ કીધું કે સુબા સાહેબ તમે આને ઠપકો દેતા નહીં, રહેવા દો, અમે મંદિરનો પાયો ફેરવી નાખશું તમ તારે. તમે એને ઠપકો નું દે, એની જમીન દબાતી હોય તો અમે મંદિરનો પાયો ફેરવી નાખીએ. અને આટલી વાત થઈ અને કહેવાય છે કે સ્વામીનો અપરાધ એને લઈ ગયો અને મરાઠો જે છે એ નિર્વંશ થઈ ગયો. હા, કોઈ વંશમાં રહ્યું નહીં. આવી રીતે વાલા ભક્તો, ગુણાત્તાનંદ સ્વામી પાસે જે જે આવતા, સ્વામીની આજ્ઞામાં જે પ્રમાણે જે કામ કરતા, સ્વામીના વચને એ બધાનું કામ થઈ જતું. અને જેણે જેણે સ્વામીના વચનમાં વિશ્વાસ ન આવ્યો અને જેણે જેણે સ્વામીથી વિરોધ કંઈક કાર્ય કર્યું, એ આવી રીતે હેરાન પણ થતા હતા. સ્વામી પછી અમરેલીથી નીકળ્યા અને ત્યાંથી ચાલવા તૈયાર થયા. ત્યાં ચાડિયાના પમા શિંગાળા એમનો દીકરો કાળુ, એ બધા ત્યાં સેવા કરવા આવ્યા હતા. ત્યારે સ્વામીના પગે પડી અને એમને પણ વાત કરી કે સ્વામી મને 3 વર્ષથી તાવ આવે છે, એક નહીં એક દિવસે મને 3 વર્ષથી કન્ટિન્યુ તાવ આવે છે, એથી સ્વામી હું કંટાળી ગયો છું, માટે તમે કૃપા કરો. આવું કહીને અને એ સ્વામીના પગે પડી અને રડવા લાગ્યો છે. ત્યારે સ્વામીએ એક જ વાત કરી કે એક કામ કરો, તમારે તાવ ઉતારવો છે ને, અમારે જૂનાગઢ જવાની ઉતાવળ છે, માટે અમારી આ જે રાવટી છે એ ગાડામાં ચડાવી અને આકડીએ ગામ તમે મૂકી આવો, જાઓ. હા, તમે મૂકી આવશો એટલે તાવ ઉતરી જાય, આ કંઈક નવીન દવા પાછી. હા, ખાલી ગાડું લઈને ત્યાં મૂકી આવો એમાં તમારો તાવ ઉતરી જાય. ત્યારે સ્વામી એવી આજ્ઞા કરી, પણ એ જે દિવસે ત્યાં હતા ને એ જ દિવસે તાવનો વારો હતો. એ દિવસે એક ને એક દિવસે આવે ને તાવ. ત્યારે એણે સ્વામી કીધું, સ્વામી હું કેવી રીતે મૂકી આવું, આજે જ તાવનો વારો છે, હું આકડિયા કઈ રીતે જાઉં? ત્યારે સ્વામી કીધું, જા તારો આજથી જ તાવ વયો ગયો, હા, આજ તને તાવ નહીં આવે, જા મૂક્યાય, ચિંતા કરમાં. એટલે પછી કાળુએ ગાડું હાઈક્યું અને મનમાં તેમ છતાં એમ થતું હતું કે હમણાં આવશે તાવ આવશે તો હું થાહે, પણ સ્વામીની કૃપાથી તાવ આવ્યો નહીં. આવી રીતે ગુણાતન સ્વામી અનેકના રોગ ટાળતા હતા. અને વાલા ભક્તો, હવે છેલ્લા પ્રસંગો ગોંડલના છે. ગોંડલ દરબાર શ્રીમાનભાઈનો અક્ષરવાસ થયો, બહુ પહેલાની વાત છે. એમના પુત્ર સંગ્રામસિંહજી એ ગોંડલની ગાદીએ આવ્યા અને સંગ્રામસિંહજીએ ના મણિપુરના ઝાલા દરબાર સુરતાનજીના સુપુત્રી મોંગીભા એમની સાથે લગ્ન થયા. શ્રીજી મહારાજ માણકી ઘોડી લેવા જ્યારે મીણપુર પધાર્યા હતા ત્યારે મોંગીબાને આશીર્વાદ દીધેલા અને શ્રીજી મહારાજે એમને આશીર્વાદ દીધા હતા કે તમે મોંઘા રાજમાં પરણશો અને મોંઘા મૂલા થાશો, આવા આશીર્વાદ મોંઘીબાને આપ્યા હતા. એટલે મોંઘીભાઈ ખૂબ ભક્તિબાન હતા અને પરણીને આવ્યા ત્યારે કુલ પુરોહિત હરજીવન દવેને પણ સાથે લાવ્યા મોંઘીબા. અને સંગ્રામસિંહજીએ તેને સચિવ તરીકે તેમની નિમણૂતી કરી. સ્વામી અવારનવાર ગોંડલ પધારતા, સ્વામી ભક્તિ અને શ્રદ્ધાનું ખૂબ પોષણ કરતા હતા અને ગોંડલ નરેશ અને મોંઘીભાઈ, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ વગેરે આચાર્યોને રાજભવનમાં પધરાવ્યા, અનેક વાર પધરાવતા હતા અને સ્વામીનો સમાગમ કરવાથી બધા ખૂબ સારા સત્સંગી થયા. ગોંડલ ગાદીના એકના એક વારસદાર, એમની ઉંમર નાની, પથુભા નામના હતા અને નાની ઉંમરે જે સ્વર્ગ સિધાવ્યા હતા એટલે ગોંડલ નરેશ અને મોંઘીબા થોડા શોકાતુર થયા. યુવાન કુંવરનું મૃત્યુ થાય, અને બીજી બાબત એ હતી કે રાજાની અર્ધ ઉન્મત જેવી સ્થિતિ થઈ ગઈ હતી એટલે મોંઘીબાને ભારે ચિંતા થઈ. એટલે એમણે કહેવરાયું કે સ્વામી ગોંડલ જો આવે અને જ્ઞાન ઉપદેશ કરે તો બહુ સારું. એવા સંકલ્પથી હરજીવન દવેને જૂનાગઢ મોકલ્યા અને વિનંતી કરી, એટલે વિનંતી સ્વામીએ સ્વીકારી અને સ્વામી ગોંડલ આવ્યા છે. આ પ્રસંગ વાલા ભક્તો હરિલીલામૃતમાં બહુ સરસ મજાનો લખ્યો છે. ટૂંકમાં વાલા ભક્તો આપણે જાણીએ, ગુણાતાનંદ સ્વામીને આવી અને જગતના નાશવંતપણાની જોરદાર વાતો કરી. સ્વામી કહેતા, જન્મવું અને મરવું એ તો જીવનો સ્વભાવ છે, એ સોનાની લંકાનો ધણી રાવણ પણ કાયા નથી રહ્યો, કોઈ અમર પટ્ટો લઈને નથી આવ્યા. ઋણાનું બંધે પુત્ર પરિવાર ભેગા થાય અને ઋણાનું બંધ પૂરો થતા જ બધા નોખા પડી જાય છે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ એવું લખ્યું છે,
શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે, વળી કોઈક ગર્ભથી ગળે પણ નક્કી કરત રીત ન મળે, વિકરાળ કાળ ઝાળ છે, સઘળે વ્યાપી રહી વિશાળ છે, જન દેવ દેવ જોઈએ પણ અંતે ઉગરે ન કોઈએ.
આવી રીતે ગુણાતાનંદ સ્વામી ખૂબ વાતો કરતા અને સ્વામીએ નરેશને વાત કરતા એક પ્રાચીન કથા સંભળાવી હતી. સ્વામી કહે છે, એક સુંદર નગર હતું અને હરિભટ્ટ નામે વિદ્વાન બ્રાહ્મણ સારા જ્યોતિષી હતા. કોઈ સંતાન નહોતું. મોટી ઉંમરે પછી એક પુત્રનો જન્મ થયો અને હરિભટ્ટને ખૂબ આનંદ થયો. પુત્રનું મુખ જોતા પહેલા જ એમણે શું કર્યું, હરિભટ્ટે પોતાનું પંચાંગ ખોલ્યું અને પુત્રની જન્મકુંડળી તૈયાર કરી અને ભવિષ્યમાં જોયું, ત્યાં તો એના અંતરમાં આંચકો લાગ્યો. એમાં એવું હતું કે મુખ જોવે ને પિતા પુત્રનું તો મુખ જોતા સૂત કે પિતા મરે, બેમાંથી એક મરી જાય જો પિતા પુત્રનું મુખ જુએ ત્યારે. એટલે એમના અંતરમાં બહુ દુઃખ થયું અને એ દુઃખથી એ ઘરનો ત્યાગ કરી કાશી વયા ગયા. ત્યાં આશ્રમ બાંધી અને ત્યાં રહેતા હતા. જ્ઞાન વાર્તા ખૂબ આવડતી હતી અને ખૂબ સારી નામના થઈ, સારું એવું શિષ્ય મંડળ ત્યાં થયું. અને આ બાજુ એમનો દીકરો 16 વર્ષનો થયો, મુખ જોયા પહેલા જ નીકળી ગયા. અને એ બાળ મિત્રોની સાથે રમતા હતા અને દડો વૃદ્ધ એક ડોશીમાને વાગ્યો. રમતા દડી વાગી ડોશીને, દીધી ગાળો રમનાર જોશીને. એ ડોશીએ ગાળો દીધી બરાબરની. એ ડોશીમાં ક્રોધાયમાન થઈ ગયા અને બોલ્યા કે તારા બાપનું ઠેકાણું નથી, એટલે ઉન્મત થઈને જેને તેને દડા મારશો. અને આ વેણ બાળકના હૈયામાં વિંધાઈ ગયા. માં પાસે ગયા અને માને કહ્યું કે પિતા ક્યાં છે, શું છે, બધી વાત પૂછી પણ ખૂબ સમજાવ્યા, પણ માને નહીં. છેવટે માએ કહ્યું કે તારો જન્મ થતાં જ કાશીની યાત્રાએ ગયા છે, હાલ ક્યાં છે કાંઈ ખબર નથી. અને છોકરાએ હઠ લીધી હો કે હું મારા પિતાને ગોતવા જઈશ. એટલે એમને પાડોશના સજ્જન એક ભૂદેવ હતા, એમની સાથે લઈ અને રવાના થયા. 500 ગાઉનો પંથ કાપી સાંજનો સમય એ થાકેલા હતા અને એક આશ્રમમાં એ લોકો ગયા છે, ખબર નહોતી કે આશ્રમ હરિભટ્ટ જોશીનું જ હતું. એમના પિતાના જ આશ્રમમાં એ ગયા. આશ્રમમાં આવ્યા અને રાત્રિ નિવાસ કરવા માટે વિનંતી કરતા હતા અને બાપ દીકરા ભેગા થયા, ઓળખતા તો ન હતા, પણ વર્ષો જૂની વાત હોવાથી પેલા ભૂદેવ પણ જે બાજુમાં હતા, પાડોશમાં રહેતા હતા, એ સાથે આવ્યા, એ પણ ઓળખી ન શક્યા. અને બાપ અને દીકરાની જે આંખો ભેગી થઈ અને જે વિધાતાનો લેખ હતો કે કા દીકરો મરે કા બાપ મરે, એટલે જોતાની સાથે જ છોકરાને કહેવાય છે કોલેરાનો રોગ થયો, ઉલટીઓ થવા લાગી. અને આશ્રમના મહંતને રોગમાં એ આશ્રમમાં રોગ ફેલાવાની બીક લાગી એટલે બેને ધક્કા મારીને દરવાજાની બહાર કાઢી મૂક્યા. પણ મહંતને ક્યાં ખબર હતી કે જેને ધક્કા મારું છું એ મારો જ દીકરો છે. અને બહાર ધક્કા મારી કાઢા અને દરવાજા બંધ કરી દીધા અને ઉલટી થવાથી છોકરાને ખૂબ તરસ લાગી અને જળ રે જર જળ બોલતો મુવો, નહીં પાસે નદી કે નહીં કૂવો, પાણી પીવું છે, તરસ લાગી છે, એમ કરતા કરતા એ છોકરો મૃત્યુ પામ્યો છે. ભૂદેવે દરવાજો ખટખટાવ્યો પણ નિર્દય મહંતે ખોલ્યો નહીં. છોકરો મરી ગયો. સૂર્યોદય થતા જ લોકો બધા ભેગા થયા અને મહંત પણ પછી બહાર આવ્યા. કોઈએ ભૂદેવને બધી વાત પૂછી એટલે ભૂદેવે માંડીને બધી વાત કરી કે આ યુવાન છોકરાનું મૃત્યુ થયું, એની દુખિયારી માને હું શું જવાબ આપીશ. એમ કરતા એ ભૂદેવ રોવા લાગ્યા છે અને બધી ડિટેલમાં વાત કરી, એમની પહેલાની પિતાજી ગોતવા નીકળ્યા હતા અને આવી રીતે આનું મૃત્યુ થઈ ગયું છે. અને બધાના આશ્ચર્ય વચ્ચે મહંત છોકરાને બાજી પડાવો, કારણ કે એણે બધી વાત સાંભળી અને માથું પછાડી રોવા લાગ્યો. અને લોકોએ પૂછ્યું કે મહંતને પસ્તાવો શું કામ થાય છે. ભૂદેવ અને ગામ લોકોને અચંબો થયો. ગુણાતાનંદ સ્વામી આ કથા સંભળાવી છે અને એમ કહે છે, નિજનો નગળો નગણો જ જ્યાં સુધી દિલમાં દુઃખ થયું ન ત્યાં સુધી. જ્યાં સુધી એમને ખબર એમ નહોતી કે આ મારો જ દીકરો છે, ત્યાં સુધી દિલમાં કાંઈ દુઃખ નહોતું. મમત્વ જે જ્યાં બંધાય છે ને, મારાપણાની ભાવના જેમાં થાય છે અને એ વસ્તુ કે વ્યક્તિ દૂર જાય ને પછી આપણને દુઃખ થાય, એ વિના દુઃખ થતું નથી. સ્વામીએ સરસ મજાનો ઉપદેશ આપે છે, નિજનો નગણો જ જ્યાં સુધી દિલમાં દુઃખ થયું ન ત્યાં સુધી, નિજનો સૂત જ્યાંથી જાણ્યો પ્રજળ્યો પૂર્ણ પીડાથી પ્રાણીઓ, નિજનું કરી જે મનાય છે ક્ષય થાતા દિલનું દુઃખ થાય છે, મમતા મનમાં ન હોય તો દિલમાં દુઃખ ધરે ન કોય તો, મમતા મનથી જો તજે સુખ શાંતિ જન તો સદા સજે, મમતા દુઃખ કેરું મૂળ છે મમતા જ સહસ્ર શૂળ છે. ગુણાતાનંદ સ્વામી આવી રીતે અહમ અને મમતા જ દુઃખનું મૂળ છે એવી અનેક વાતો કરી અને મમતાના મૂળ ઉખાડી નાખો એવી વાત કરતા કરતા સ્વામી કહે છે કે અહમ આત્મતત્વ સર્વથી ન્યારું છે, એને કાળ મારી શકતો નથી. અનાત્મ તત્વ જે કાંઈ પણ છે, દેહ કયો વસ્તુ પદાર્થ કયો જે કાંઈ પણ છે, એ નાશ થયા વગર રહેવાનો નથી. નાશવંત પદાર્થનો શોખ ક્યારેય કરાય નહીં. આમ સ્વામી સમજાવી અને પુત્ર મરણનો શોખ થોડોક હળવો કર્યો છે. ગોંડલનો કોઈ વારસદાર નહીં. સંગ્રામજી મોંઘીબાને ખૂબ દુઃખ હતું એનું, એટલે સમય જતાં એક વખત પાછા સ્વામીને તેડાવ્યા છે અને મૂંઝવણ દૂર કરવા માટે સ્વામીને વાત કરી. સ્વામી રાજી થયા છે અને રાજી થઈ સ્વામીએ કીધું કે ભા દેવાજીથી લઈને અત્યાર સુધી 4 પેઢી તમારે સત્સંગ છે માટે 12 મહિનામાં મહારાજ તમારો મનોરથ પૂર્ણ કરશે. અને એટલું કહી સ્વામી પાછા જૂનાગઢ આવ્યા. વિક્રમ સંવત 1921 ની સાલ મોંઘીબાને ત્યાં રાજકુંવરનો જન્મ થયો અને ફરી સ્વામીને સમાચાર મોકલાવ્યા. સ્વામી આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. પધરામણી કરાવી સ્વામીનો ખૂબ ભાવથી પૂજન કર્યું અને સ્વામીએ કુંવરને માથે હાથ મૂક્યો અને વર્તમાન ધરાવ્યા, કપાળમાં ચાંડલો કર્યો અને આશીર્વાદ આપ્યા. મોંઘીબાની ઈચ્છા એવી હતી કે સ્વામી જો નામકરણ કરેન તો બહુ સારું. એટલે સ્વામીને કેવડાવ્યું. સ્વામીએ કહ્યું કે ભગવાનની કૃપાથી જન્મ્યા છે એટલે ભગવતસિંહજી નામ પાડો. અને એ સાંભળી બધા ખૂબ રાજી થયા છે. અને એ પ્રસંગમાં એમના પિતાજીએ એવું નક્કી કર્યું હતું કે આપણે અહીંયા ગોંડલમાં એક નાનું એવું મંદિર છે તો પછી આ ભગવતસિંહજીનો જન્મ થયો છે તો આ જગ્યાએ આપણે ગોંડલમાં 3 શિખરવાળું મોટું મંદિર બંધાય તો સ્વામી આપણી ઉપર રાજી થાય એવું કંઈક કરી દઈએ. એટલે સ્વામીને એ વાત પોગાડી અને સ્વામી એમ કીધું કે હું વડતાલ જઈશ, ભગવત પ્રસાદજી મહારાજને વાત કરીશ અને પછી હું તમને સમાચાર મોકલાવીશ અને પછી મહારાજશ્રીને વાત કરી સ્વામીએ. અંડે જે ગોંડલ નરેશનો જે સંકલ્પ હતો એ પ્રમાણે બધી વ્યવસ્થા કરવાનું કીધું. અને સ્વામી એમ વાત કરી કે અમે બ્રહ્મચારી અચિંત્યાનંદજીને આગેવાનું તરીકે રાખશું અને એમની સાથે કૃષ્ણ સેવાદાસજી સ્વામી એમને આ બધું કામ સોંપશું. આવી રીતે સ્વામીએ ગોંડલ મંદિરનું કામ એમની સોંપણી કરી. અને સમય જતાં વાલા ભક્તો, સ્વામી અંતે જૂનાગઢનો ત્યાગ કરી અને ઉપલેટા પધાર્યા છે અને લાલા બાપા અને અર્જુનભાઈ એ ત્યાં બંને સ્વામી પાસે રહી ખૂબ વાતો સાંભળતા હતા. ને એ સમયમાં ગોંડલના મહારાણી આ મોંઘીબા એ ગણોદ નરેશ અભયસિંહજીને સ્વામી પાસે મોકલા છે. સ્વામીને કહેવરાયું છે કે ગોંડલ પધારો. ભગવતસિંહજી નાની ઉંમરના હતા અને ગાદીના વારસદાર થાય એટલે મોંઘીબાએ સ્વામીને ગોંડલ પધારવાની વાત કરી હતી. કારણ કે ગોંડલ રાજ્ય અને અંગ્રેજ સરકાર, અંગ્રેજ સત્તા વચ્ચે ગાદીને લઈને કંઈક વિવાદ કેસ ચાલતો હતો અને કેસ ઠેઠ ઇંગ્લેન્ડ પહોંચી ગયો હતો એ સમયમાં. અને નિર્ણયની ચિંતા હતી એટલે મોંઘીબાએ સ્વામીને બોલાવ્યા હતા. સ્વામીના આશીર્વાદ મળ્યા અને સ્વામીએ આગળ જતા એમ કીધું હતું કે આ જે ભગવતસિંહજી છે લ્યો આને આ રાજ્ય સોંપ્યું. અને એમ કરીને સ્વામીએ પછી એમના ભાલમાં ચાંડલો કર્યો અને એ વાતથી બધા ખૂબ આનંદિત થયા છે. સ્વામીના આશીર્વાદથી ચમત્કાર થયો. ગોંડલની ગાદી અંગે ઇંગ્લેન્ડનું જે કાંઈ પણ કેસ ચાલતો હતો એ બધો ચુકાદો આ ગોંડલ નરેશની તરફેણમાં આવ્યો હતો. અને ગુણાતાનંદ સ્વામી મહાન સંત હતા, સર્વથા નિર્લેપ અને નિર્ગુણ, પણ વચન માત્રથી એ જીવોને નિર્વાસનિક કરી દે એવા સંત હતા. મેં જે પહેલાં વાત કરી હતી કે એક બીજો પ્રસંગ એવો છે વાલે ભક્તો, આ એક એવો બીજો પ્રસંગ છે કે સ્વામીએ શ્રીજી મહારાજના વચન, ભગવાનની આજ્ઞા છેલ્લા શ્વાસ સુધી એ આજ્ઞાનો લોભ થવા દીધો નથી. સ્વામીના અંતરમાં તો ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પો હવે નહોતા. 5 વર્તમાનમાં ખૂબ કાળજીપૂર્વક તેમ છતાંય સ્વામી રહેતા હતા અને સ્વામી હવે સ્વતંત્રપણે દેહોત્સવ કરવા માટે ગોંડલ વધાર્યા હતા. દેહનો ત્યાગ કરવો એમાં લખાણું છે, દેહોત્સવ, ઉત્સવ કરવો. બોલો, ગોંડલ પધાર્યા છે સ્વામી અને ભગવાન સ્વામિનારાયણના મહાન કૃપાપાત્ર મોંઘીબા સ્વામીના ઐશ્વર્ય અને પ્રતાપથી ખૂબ પરિચિત હતા. સ્વામીની કૃપાથી કુંવરનો જન્મ થયો. મહારાણીના મનમાં એવો ભાવ જાગ્યો કે સ્વામી ના ચરણ સ્પર્શ કરવા મળે ને તો હું ધન્ય ભાગી થઈ જાઉં. સ્ત્રી હતા તેમ છતાં એમના મનમાં એવો સંકલ્પ થયો કે ગુણાત્માનંદ સ્વામીના ચરણ સ્પર્શ કરવા જો મળે ને તો હું ધન્ય ભાગી થઈ જાઉં. બીજો કોઈ મલિન સંકલ્પ નહોતો, બહુ ભાવથી એમને સ્વામીનો મહિમા હતો એટલે આવો સંકલ્પ થયો. શ્રીજી મહારાજે તો સંતોને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યના વર્તમાન આપ્યા હતા અને મોંઘીબાઈ એ સંકલ્પ પૂરો થાય એની માટે એકવાર સંદેશો મોકલાવ્યો અને સ્વામીને કીધું કે મારી વિનંતી જો સ્વીકારે ને તો સામે એક રજૂઆત કરી કે સ્વામી જો આ વિનંતી સ્વીકારે ને તો ગોંડલ મંદિર હું અર્પણ કરી દઉં. આ સાંભળી સ્વામીએ કહ્યું, કારભારી મોંઘીબાને કહેજો કે આખું ગોંડલ જો તમે આપી દો ને તો એ આ શક્ય નથી, અને એટલું જ નહીં તમે મંદિરની જગ્યા પાછી લઈ લ્યો તો પણ ભગવાનની આજ્ઞા લોપીને બાયોનો સ્પર્શ અમારાથી થઈ શકે નહીં. ગુણાત્માનંદ સ્વામી સ્પષ્ટપણે આવી વાત કરી અને કારભારી સ્વામીની તેજસ્વી નજરે જે સ્વામી એની સામું જોતા હતા એ સહન કરી ન શક્યા એટલે તરત જ ત્યાંથી નીકળી ગયા. પછી કાંઈ બીજી લાંબી વાત સાંભળવા જ ન રહ્યા અને વાત આવી મોંઘીબાને સંભળાવી. મોંઘીબા પણ એવા ભક્ત હતા, એ સમજી ગયા કે કદાચ જો અપરાધ થાય, એમણે ક્ષમા માંગતો સંદેશો પાછો મોકલાવ્યો. સ્વામીને કારભારીએ કીધું કે મોંઘીબાએ ક્ષમા માગી છે. ત્યારે ગુણાત્માનંદ સ્વામી એમ કહે છે કે મોંઘીબાની ભાવના તો ઉત્તમ ને પવિત્ર છે, પણ મહારાજે બાંધેલી મર્યાદાનો લોપ મારાથી થઈ શકે એમ નહીં. શ્રીજી મહારાજે પણ એમ વચનામૃતમાં કહ્યું છે ને, અંત્યના 26મા વચનામૃતમાં, કે જે સંત ઇન્દ્રિયો અંતકરણ આદિ માયાના ગુણને દાબીને વર્તે પણ એનાથી પોતે દબાય નહીં, તથા જે સંત ભગવાન સંબંધી ક્રિયાને જ કરતા હોય, તથા જે સંત 5 વર્તમાનમાં દ્રઢ રહેતા હોય, તથા પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરતા હોય, એવા સંત ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. જે સાધુમાં આવા લક્ષણો હોય એ સંત ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. ગુણાત્માનંદ સ્વામી પણ આવા સંત હતા. સમય જતા આસો સુધી 12મો દિવસ આવ્યો છે. ગુણાત્માનંદ સ્વામીએ શરીરે થોડી કસર જણાતી હતી અને એ સમયે ગણો દરબાર અભયસિંહજીએ પોતાના ઉતારામાં દરબારગઢમાં પધરામણી કરાવવા સ્વામીને વિનંતી કરી. સ્વામીને શરીરે કસર હોવાથી કોઈએ કહ્યું કે પધરામણી આવતીકાલ ઉપર રાખો, આજે થોડી કસર જણાય છે. અને એ વાત સ્વામી સાંભળી ગયા અને સાંભળીને સ્વામી બોલ્યા કે આવતીકાલ કોને ખબર છે, ચાલો આપણે આજે જ અભયસિંહને ત્યાં રાજી કરવા માટે પધરામણી કરવા જઈ. બપોર પછીનો સમય હતો. સ્વામી સંત મંડળ સહિત અભયસિંહજીના દરબારમાં દરબારગઢમાં પધરામણી કરવા નીકળ્યા. રસ્તામાં કોઈકે સ્વામીના કાનમાં એમ કીધું કે જૂનાગઢથી કોઈકે આપણી વિરોધમાં કંઈક કાગળ વડતાલ પોગાડવાની વાત આવી છે. ત્યારે ગુણાત્માનંદ સ્વામીએ મર્મમાં એટલું જ કીધું, એ જૂનાગઢ વાળાનો કાગળ જાય કે ન જાય, પણ આપણી ચિઠ્ઠી ધણીના દરબારમાં પોગી ગઈ છે અને એમણે હવે સ્વીકારી લીધી છે. સ્વામીના શબ્દોમાં શરીર છોડવાનો સ્પષ્ટ સંકેત હતો હવે. અને આમ વાત કરતા સ્વામી અભયસિંહજીના દરબારગઢમાં પધાર્યા. એમના અંતરમાં ખૂબ આનંદ થયો. એમણે પોતાના નાના કુંવર ભગવતસિંહજીને આખી સાથે રાખી અને સ્વામી તથા સંત મંડળની ખૂબ ભાવથી પૂજા કરી છે. ત્યાં સંધ્યા સમય થયો એટલે સંધ્યા આરતીનો સમય થતાં સ્વામીએ દરબારગઢમાં જ ગોળી આરતી સ્તુતિ કર્યા છે અને ભક્તોને એ કદાચ અણહાર પણ નહોતા કે સ્વામીની આ હવે છેલ્લી આરતી છે, છેલ્લી આરતી ઉતારી રહ્યા છે. આરતી સ્તુતિ પછી સ્વામીએ સંતો પાસે કીર્તન ગવરાવ્યા. દરબારના હૈયામાં હરખ સમાતો નહોતો, એમને મનમાં થયું કે મારે જૂનાગઢમાં રાધારમણ દેવને નિત્ય સાકરનો પાકો થાળ થાય એવું કંઈક કરવું છે. એમણે પોતાનો વિચાર સ્વામીને જણાવ્યો અને સ્વામી અત્યંત રાજી થઈ ગયા છે. અને દરબારે એમ કીધું કે ભૂમિનો લેખ સ્વામી હું આવતીકાલે કરાવી આપીશ. અને દરબાર જ્યાં હું બોલ્યા ત્યારે સ્વામી મર્મમાં હસીને કે દરબાર, કાલ કોણે દીઠી છે? કાલનો નિર્ધાર કાંઈ છે નહીં, લેખ અત્યારે જ કરાવી લાવો અમારી પાસે. દરબારે લેખ તૈયાર કરાવ્યો અને પોતાના કુંવર એમને પાસે લઈ અને એમના હાથે સ્વામીના ચરણમાં મુકાયો છે અને સ્વામી ખૂબ રાજી થયા છે. માથા ઉપર હાથ મૂકી અને બોલ્યા કે ભગવાને આપેલા કુંવર હોવાથી નામ સાર્થક છે, આ ભગવતસિંહજી મોટા ભક્ત થશે. અને આટલું કહી સ્વામી દરબારગઢમાંથી પાછા રાત્રિને 10 વાગે લગભગ મંદિરમાં પધાર્યા છે. સ્વામીને શરીરે શરદી જેવું હતું એટલે બાલમુકુંદાસજી સ્વામી સગડી કરી અને સ્વામીને શરીરે શેક કર્યો અને જાવંત્રી આદિ ગરમ જે ઔષધો હતા એ સ્વામીને આપ્યા. સમય જતા રાત્રિના 12 વાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે હવે તમે સંતો બધા સૂઈ જાઓ, મારા શરીરે હવે સારું છે. સ્વામીના કહેવાથી બધા સંતો પોતપોતાના આસને ગયા અને આ બાજુ ગુણાતાનંદ સ્વામી સ્વસ્તિક આસન વાળી થાંભલાને ટેકે ધ્યાનમાં બેઠા છે. અને રાત્રિનો લગભગ 12 વાગ્યાનો સમય એથી ઉપર 14 વાગવા આવ્યો એ સમયે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અસંખ્ય વિમાનોને લઈ અને અસંખ્ય અક્ષર મુક્તોને સાથે લઈ અને સ્વામીને તેડવા પધાર્યા છે. આ રીતે સંમત 1923 આસો સુધી 12 ગુરુવારની રાત્રિએ સદગુરુ ગુણાતાનંદ સ્વામીએ સ્વતંત્ર થકા ધામમાં સિધાયવા છે. સ્વામી ધામમાં પધાર્યા પરંતુ એમણે અષાઢી મેઘની જેમ વરસાવેલી બ્રહ્મરસ ભરેલી વાતો કાયમને માટે સાચા મુમુક્ષુનું પોષણ કરતી રહી હતી અને આજે પણ કરતી રહે છે અને આગળ પણ કરશે. આવી રીતે વાલા ભક્તો સદગુરુ ગુણાતાનંદ સ્વામીના જન્મથી લઈને પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો સ્વામીએ ત્યાં સુધીના વાલા ભક્તો આપણે પ્રસંગો સાંભળ્યા. આ બધા પ્રસંગોની પાછળ વાલા ભક્તો મારે એક તમને વાત કરવી છે. મારે આજે એક સંતને યાદ કરવા છે. આવા પ્રસંગો અત્યાર સુધી ક્યાંય આપણને પ્રાપ્ત થયા નહોતા. આ કથા પ્રસંગે વાલા ભક્તો હું છારોડી ગુરુકુળ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધુપ્રિય દાસજી સ્વામીને આજે યાદ કરીશ. એમણે આ બધા પ્રસંગો ભેગા કરી મહેનત કરી અને સદગુરુ ગાથા એ પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકમાંથી જ તમને બધા પ્રસંગો વાલા ભક્તો આપણે સાંભળ્યા છે. તો એકવાર જોરદાર તાલીઓથી આપણે એ સંતની જે આ સેવા છે એમને આપણે વધાવીએ. આ કથા દરમિયાન વાલા ભક્તો જે કંઈ પણ સારી વાતો તમને લાગી હશે એ સદગુરુ ગુણાતાનંદ સ્વામીના પ્રસંગો આપણે સાંભળ્યા એટલે આપણને ગમ્યું હશે, મારાથી ઘણી ઘણી ભૂલ થઈ હશે, એ બદલ હું આપ સર્વે પાસે માફી માંગુ છું અને બે હાથ જોડી આપ સર્વેને વિનંતી કરું છું કે મહારાજને પ્રાર્થના કરજો કે જેમ ગુણાતાનંદ સ્વામીના પરંપરામાં કદાચ મને અત્યારે આમ તો મૂકી દીધો છે પણ એમની અસલ પરંપરાની રીત જે છે એ સ્વામીમાં જે નિષ્ઠા, એ નિશ્ચય, એ મહિમા, આજ્ઞા, ઉપાસના વગેરે જે કાંઈ પણ સ્વામીમાં હતું એનો એક છાંટો અમારામાં આવે ને તોય અમારું કામ થઈ જાય એમ છે. માટે વાલા ભક્તો એટલી મારી વિનંતી છે આપ સર્વેને. આપણે સર્વે ગુણાતાનંદ સ્વામીના પ્રસંગો સાંભળ્યા એમાં પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણા હતી એટલે મારાથી આ બધી કથા થઈ, બાકી થાય એમ હતી નહીં. કારણ કે આ 5 દિવસ પહેલાં 4 દિવસ અગાઉ જ નક્કી થયું કે 5 રાત્રિની કથા કરવી છે અને 4 દિવસમાં જે કાંઈ પણ તૈયારી થઈ અને તમે બધાએ વાત સાંભળી માટે સૌ રાજી રહેજો મારી ઉપર. ગુરુજીએ ખૂબ પ્રેરણા આપી, બળ આપી અને આ બધી વાતો થઈ. વાલા ભક્તો એકવાર જોરદાર તાલીઓથી પૂજ્યપાદ ગુરુજીને પણ આપણે વધાવીએ, એમની પ્રેરણાને વધાવીએ. આ તમામ સંતો બધા જે છે એ સાથે મળી અને ખૂબ સહાય કરી વાલા ભક્તો આવું આયોજન થાય છે. બધા જ ખૂબ ભાવથી સેવા કરે છે. આ સંગીતકારો બધા હોય, વિડીયોવાળા હોય, બધા યુવાનોને પૂજ્યપાદ ગુરુજી હમણાં આશીર્વાદ આપશે. મારે કાંઈ વિશેષ કહેવું નથી. આવો આ બધી વાતોને આપણે જે સાંભળી છે મહારાજના ચરણોમાં અર્પણ કરીએ, ત્યાર પછી ગુણાતન સ્વામીનો એક શ્લોક ગાય અને વાલા ભક્તો આ કથા હું પૂરી કરીશ. હાથ જોડી ખૂબ ભાવથી આપણે મહારાજના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયામિ નારાયણાય તિ સમર્પયામિ મને સતસંગેના નિયમ શુભયાપિ સુખી કર્યો દયાણી વાણી વદિ શુભવળી સંશય હર્યો કર્યો એવો જેવો વૃષ કુળપતિને મન ગમું ગુણાતીતાનંદ સકળ ગુણ કંદ બોલો. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજ ની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજ ની જય. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ.